એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એમ કે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે ખરેખર દુનિયાના આર્થિક ઇતિહાસને જોવાની આપણી દ્રષ્ટિ બદલી નાખી છે. પુસ્તક છે રોબર્ટ સી એલનનું વૈશ્વિક આર્થિક ઇતિહાસ, એક સંક્ષિપ્ત પરિચય.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ખરેખર મતલબ ખૂબ જ મહત્વનું છે. આજે આપણે જોઈએ છીએ ને કે દુનિયામાં કેટલી બધી આર્થિક અસમાનતા છે. કેટલાક દેશો ખૂબ સમૃદ્ધ તો કેટલાક વળી ખૂબ ગરીબ. આ અસમાનતા એમ કે ક્યાંથી આવી? શા માટે ઔદ્યોગિક ક્રાંતિ જેવી ઘટના અમુક જગ્યાએ થઈ, બીજે કેમ નહીં? આ પુસ્તક આવા મોટા આમ જટિલ પ્રશ્નોના તાર્કિક અને પુરાવા આધારિત જવાબો આપવાનો એક સારો પ્રયાસ કરે છે.
બિલકુલ. અને આપણો આજનો હેતુ પણ એ જ છે કે રોબર્ટ એલનના જે મુખ્ય વિચારો છે, જે તારણો છે, એને આપણે સરળ સહેજ ગુજરાતીમાં સમજીએ, જાણે કોઈ ઇતિહાસની રસપ્રદ વાર્તા સાંભળતા હોઈએ. નહીં તો ચાલો આ સફર શરૂ કરીએ.
ચોક્કસ, ચાલો શરૂઆત લેખકથી જ કરીએ. એમના વિશે જાણવું જરૂરી છે.
હા, બરાબર. લેખક રોબર્ટ સી એલન એ માત્ર એક ઇતિહાસકાર નથી, પણ આમ જુઓ તો વિશ્વના જે ટોચના આર્થિક ઇતિહાસકારો છે એમાં એમનું નામ ગણાય. એમની શૈક્ષણિક કારકિર્દી પણ જુઓ, હાર્વર્ડ, ઓક્સફર્ડ, યુબીસી અને હવે એનવાયુ અબુધાબી, એટલે અનુભવ તો ઘણો. એમનું બીજું એક પુસ્તક છે ધ બ્રિટિશ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ઇન ગ્લોબલ પર્સ્પેક્ટિવ, એ પણ બહુ વખણાયું છે.
સાચી વાત. પણ એલનની ખરી વિશિષ્ટતા શું છે? એમની ખાસ વાત કઈ? એ છે એમનો માત્રાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ અભિગમ અને એમની તુલનાત્મક દ્રષ્ટિ. એમણે તો દાયકાઓ સુધી, ખબર છે, દુનિયાભરના સેંકડો વર્ષોના વેતન અને ભાવોના આંકડા ભેગા કર્યા છે અને પછી એનું વિશ્લેષણ કર્યું છે.
ઓહ, એટલે આંકડાઓ પર ઘણું કામ કર્યું છે.
હા, અને આનાથી શું થાય કે તેઓ જુદા જુદા સમાજો અને અર્થતંત્રોની સીધી સરખામણી કરી શકે છે, જે પહેલા એટલું સહેલું નહોતું.
એટલે માત્ર વર્ણન નહીં પણ આંકડાઓ દ્વારા ઇતિહાસને માપવાની વાત છે.
બરાબર. અને એમની બીજી ખાસિયત એ છે કે તેઓ આર્થિક સિદ્ધાંતો અને ઐતિહાસિક પુરાવાઓ વચ્ચે જે ગેપ હોય ને એ પૂરે છે. જટિલ આર્થિક ખ્યાલોને પણ વાસ્તવિક દુનિયાના ઉદાહરણો સાથે જોડીને સમજાવે છે. અને એમનો જે આંતરરાષ્ટ્રીય અનુભવ છે એના કારણે એ કોઈ પૂર્વગ્રહ વગર એકદમ વૈશ્વિક દ્રષ્ટિકોણથી વાત કરી શકે છે. આવા વિષય માટે એ ખૂબ જરૂરી છે.
ખરેખર આવો બહોળો અનુભવ અને ડેટા આધારિત અભિગમ જ એમના કામને આટલું વિશ્વસનીય બનાવે છે. નહીં તો હવે સીધા પુસ્તક પર આવીએ. મૂળભૂત રીતે આ પુસ્તક કહેવા શું માંગે છે? એનો સાર શું છે?
જુઓ, સરળ શબ્દોમાં કહીએ તો આ પુસ્તક મધ્યયુગથી લઈને અત્યાર સુધીના વૈશ્વિક અર્થતંત્રના જે મુખ્ય વળાંકો આવ્યા, જે પ્રક્રિયાઓ થઈ એને સમજાવે છે. તે કહે છે કે આજનું જે આધુનિક અર્થતંત્ર છે તેનો ઉદય કેવી રીતે થયો, પણ એનો જે કેન્દ્રીય વિચાર છે ને એ થોડો આમ ક્રાંતિકારી કહી શકાય.
ઓહો, રસપ્રદ. શું છે એ વિચાર?
એલન એમ કહે છે કે ઔદ્યોગિક ક્રાંતિ અને પશ્ચિમનો જે આર્થિક ઉદય થયો એ યુરોપની કોઈ સંસ્કૃતિની શ્રેષ્ઠતા કે પછી નસીબનું પરિણામ લોતું એ કોઈ પહેલેથી નક્કી થયેલી ઘટના નહોતી, પણ એ ચોક્કસ ઐતિહાસિક સંજોગો, ભૌગોલિક પરિબળો અને ખાસ કરીને શ્રમ, મૂડી અને ઊર્જાના ભાવ, જેને તેઓ સાપેક્ષ પરિબળ ભાવો કહે છે, એનું પરિણામ હતું.
એટલે ભાવ નિર્ણાયક હતા.
હા, આ પરિબળોએ મળીને બ્રિટનમાં નવી ટેકનોલોજી માટે એક અનોખું પ્રોત્સાહન ઊભું કર્યું જે બીજે ક્યાંય નહોતું.
એટલે કે આર્થિક પરિસ્થિતિઓ મુખ્ય હતી, સંસ્કૃતિ કે નસીબ નહીં. આ પુસ્તકનો એક મુખ્ય ખ્યાલ છે ગ્રેટ ડાયવર્જન્સ, એટલે કે મહાન વિચલન. એનો અર્થ શું થાય, જરા સમજાવશો?
ગ્રેટ ડાયવર્જન્સ એટલે આમ જુઓ તો લગભગ 1500ની સાલ પછી દુનિયાના જુદા જુદા ભાગો વચ્ચે આર્થિક સ્તરમાં જે મોટો તફાવત ઊભો થવા લાગ્યો ને એ ઘટના. એ પહેલા યુરોપ હોય, ચીન હોય, ભારત હોય, આ બધા પ્રદેશોમાં સામાન્ય માણસનું જીવનધોરણ લગભગ સરખું હતું, બહુ મોટો ફરક નહોતો.
અચ્છા, અને આ શા માટેનો જવાબ એલન પેડું સાપેક્ષ પરિબળ ભાવોમાં શોધે છે? એટલે કે મજૂરી કેટલી મોંઘી છે, મૂડી કેટલી સસ્તી છે, કોલસો કે બીજી ઊર્જાનો ભાવ શું છે વગેરે. આ ખ્યાલ પુસ્તકમાં વારંવાર આવે છે, નહીં?
હા, બરાબર. આ એમનો મુખ્ય મુદ્દો છે, એમની થીસિસનો આધાર છે. અને મહત્વની વાત એ છે કે પુસ્તક ખાલી યુરોપની જ વાત નથી કરતું, પણ એશિયા, આફ્રિકા, અમેરિકા બધાના આર્થિક ઇતિહાસને સાંકળીને ચાલે છે, એક વૈશ્વિક ચિત્ર આપે છે.
ચાલો તો હવે પુસ્તકની અંદર થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ આખી વાર્તા કેવી રીતે ખુલે છે. શરૂઆત કરીએ પ્રકરણ એકથી, જે મહાન વિચલનની શરૂઆતની વાત કરે છે.
હા, ઈસવીસન 1500 પહેલાં દુનિયા ઘણી અલગ હતી. લંડન, પેરિસ, કાયરો કે પછી બેઇજિંગ, દિલ્હી, આ બધા મોટા શહેરોમાં પણ જીવનધોરણમાં બહુ મોટો તફાવત નહોતો. એલન આ માપવા માટે વાસ્તવિક વેતન, રિયલ વેજીસ અને નિર્વાહ ગુણોત્તર, સબસિસ્ટન્સ રેશિયો જેવા માપદંડો વાપરે છે.
નિર્વાહ ગુણોત્તર એટલે શું?
નિર્વાહ ગુણોત્તર એટલે સાદી ભાષામાં એક સામાન્ય મજૂર તેની રોજની કમાણીથી પોતાના પરિવાર માટે જે મૂળભૂત જરૂરિયાતો છે, ખોરાક, કપડાં, બળતણ, એ કેટલી ખરીદી શકે. મોટાભાગના સ્થળોએ આ ગુણોત્તર માંડ 1 કે 1.5 હતો. મતલબ કે ગુજરાન માંડ માંડ ચાલતું હતું, જીવન ટકાવી રાખવા જેટલું જ.
ઓહ, તો પછી શું બદલાયું?
16મી સદી પછી ખાસ કરીને લંડન અને એમ્સ્ટરડેમ જેવા શહેરોમાં વાસ્તવિક વેતન બીજા શહેરોની સરખામણીમાં વધવા લાગ્યા. અહીંથી મહાન વિચલનની શરૂઆત દેખાય છે. પશ્ચિમ યુરોપ ધીમે ધીમે પણ મક્કમ રીતે બાકીની દુનિયાથી આર્થિક રીતે અલગ પડવા લાગ્યું.
અને આ વિચલન શા માટે શરૂ થયું? એના કારણો પ્રકરણ 2માં છે, પશ્ચિમનો ઉદય, ખરું ને?
બરાબર. એલન અહીં પ્રથમ વૈશ્વિકીકરણની વાત કરે છે, જે પેલી કોલંબસ અને વાસ્કો દ ગામાની દરિયાઈ સફરોથી શરૂ થયું. 15મી-16મી સદીમાં નવા દરિયાઈ માર્ગો ખુલ્યા, અમેરિકા શોધાયું, એશિયા સાથે સીધો વેપાર શરૂ થયો અને આંતરરાષ્ટ્રીય વેપાર અનેક ગણો વધી ગયો.
આનાથી યુરોપ પર શું અસર થઈ?
આનાથી યુરોપનું જે આર્થિક કેન્દ્ર હતું એ ભૂમધ્ય સમુદ્રથી ખસીને એટલાન્ટિક કિનારા તરફ ગયું, એટલે કે સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સ, નેધરલેન્ડ અને ખાસ કરીને બ્રિટન તરફ. વેપાર વધ્યો, શહેરો મોટા થયા, નવા ઉદ્યોગો વિકસ્યા, જેમ કે કાપડ, જહાજ બાંધકામ.
અને આ બધાને કારણે શ્રમની માંગ વધી હશે?
ચોક્કસ, શ્રમની માંગ વધી અને બ્રિટન અને નેધરલેન્ડ જેવા દેશોમાં મજૂરીના દર ઊંચા ગયા. અહીં એક બીજી રસપ્રદ વાત પણ એલન કરે છે. 14મી સદીની બ્લેક ડેથ એટલે કે પ્લેગની મહામારીની પણ આમાં ભૂમિકા હતી.
પ્લેગની ભૂમિકા? એ કેવી રીતે? એ તો નકારાત્મક ઘટના હતી ને?
હા, પણ એની આડઅસર જુઓ. પ્લેગને કારણે યુરોપની વસ્તી લગભગ અડધી થઈ ગઈ, એટલે શ્રમિકોની અછત થઈ, માંગ વધી અને વેતન ઊંચા ગયા. અને આ ઊંચા વેતનો લાંબા સમય સુધી ટકી રહ્યા. આ બધા પરિબળો ભેગા થયા, વધતો વ્યાપાર, શહેરીકરણ અને ઊંચા વેતન, અને એણે બ્રિટનમાં એક અનોખી પરિસ્થિતિ ઊભી કરી. ઊંચા વેતન અને ત્યાં સહેલાઈથી મળતા કોલસાને કારણે સસ્તી ઊર્જા, આ જ સંયોજન ઔદ્યોગિક ક્રાંતિની ભૂમિકા બન્યું.
હા, એટલે કે ઊંચા વેતન અને સસ્તો કોલસો, આ બે પરિબળ મુખ્ય બન્યા. અને આ જ વાત આપણને પ્રકરણ 3 પર લઈ જાય છે, ઔદ્યોગિક ક્રાંતિ. એલનનો મુખ્ય દાવો એ છે કે આ ક્રાંતિ બ્રિટનમાં થઈ એનું કારણ ત્યાંના ભાવ હતા, કોઈ સંસ્કૃતિ કે લોકોની બુદ્ધિ પ્રતિભા નહીં. આ વાત થોડી ગળે ઉતરવી મુશ્કેલ નથી. આપણે તો સામાન્ય રીતે એમ માનીએ કે નીચા વેતન ઉદ્યોગો માટે સારા હોય.
બરાબર. આ એલનનો સૌથી મહત્વનો અને કદાચ સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો છે. તેઓ કહે છે કે બ્રિટનમાં મજૂરી એટલી મોંઘી હતી અને કોલસો એટલો સસ્તો હતો કે ફેક્ટરી માલિકો માટે મજૂરો ઓછા રાખવા અને એમને બદલે મશીનો અને કોલસાનો વધુ ઉપયોગ કરવો ફાયદાકારક બન્યું. આર્થિક રીતે જ પોસાય તેમ હતું, એટલે એવી ટેકનોલોજી વિકસાવવાનું પ્રોત્સાહન મળ્યું જે શ્રમ બચાવે અને ઊર્જાનો વધુ ઉપયોગ કરે.
કોઈ ચોક્કસ ઉદાહરણ આપી શકો?
હા, જેમ કે સ્પિનિંગ જેની, કાંતણ યંત્ર, એ બનાવવાનો મુખ્ય હેતુ જ એ હતો કે મોંઘા કાંતનારાઓની જરૂર ઓછી પડે. પછી સ્ટીમ એન્જિન, શરૂઆતમાં એ બહુ કાર્યક્ષમ નહોતું, પુષ્કળ કોલસો વાપરતું હતું, પણ બ્રિટનમાં કોલસો એટલો સસ્તો હતો કે ખાણોમાંથી પાણી ઉલેચવા જેવા કામ માટે પણ એનો ઉપયોગ પોસાતો હતો.
અને બીજે ક્યાંય?
આ જ ટેકનોલોજી એ સમયે ફ્રાન્સ કે ચીનમાં પોસાય તેમ નહોતી. કેમ? કારણ કે ત્યાં મજૂરી સસ્તી હતી અને ઊર્જા એટલે કે કોલસો કે લાકડું મોંઘા હતા, એટલે ત્યાં શ્રમ બચાવતી ટેકનોલોજીમાં રોકાણ કરવાનું કોઈ આર્થિક કારણ જ નહોતું.
ખરેખર રસપ્રદ. એટલે ટેકનોલોજીનો વિકાસ પણ આર્થિક જરૂરિયાત પ્રમાણે દિશા લે છે. તો બ્રિટનમાં આ ક્રાંતિ શરૂ થઈ, પણ પછી ફેલાય કેવી રીતે? પ્રકરણ 4 કહે છે કે પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકા પણ આ ધનવાનોની ક્લબમાં જોડાયા.
હા, પણ અહીં પણ એક મહત્વની વાત છે. એલન કહે છે કે એમણે માત્ર બ્રિટિશ ટેકનોલોજીની આંધળી નકલ નહોતી કરી, કારણ કે એમના પોતાના દેશમાં વેતન અને ઊર્જાના ભાવો બ્રિટન કરતાં જુદા હતા. એટલે એમણે શું કર્યું? એમણે બ્રિટિશ ટેકનોલોજી લીધી, પણ એને સુધારી, વધુ કાર્યક્ષમ બનાવી અને પોતાની સ્થાનિક પરિસ્થિતિને બંધ બેસતી કરી. અને આ માટે એમણે 4 નીતિઓનું એક સ્ટાન્ડર્ડ ડેવલપમેન્ટ મોડેલ અપનાવ્યું.
એ 4 નીતિઓ કઈ હતી? જરા વિસ્તારથી કહેશો.
પહેલું, દેશની અંદર એક મોટું એકીકૃત બજાર બનાવવું, એટલે આંતરિક જકાતો નાબૂદ કરવી, રેલવે અને નહેરો જેવી પરિવહન વ્યવસ્થા ઊભી કરવી. બીજું, બહારથી આવતા માલ પર ઊંચી જકાત ટેરિફ નાખવી, જેથી પોતાના નવા સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ મળે.
અચ્છા, પ્રોટેક્શનિઝમ.
હા. ત્રીજું, મજબૂત રાષ્ટ્રીય બેંકો સ્થાપવી, જે ઉદ્યોગોને સરળતાથી મૂડી પૂરી પાડે અને ચલણને સ્થિર રાખે. અને ચોથું, અને બહુ મહત્વનું, સામૂહિક શિક્ષણનો ફેલાવો કરવો, જેથી ઉદ્યોગોને કુશળ કારીગરો અને એન્જિનિયરો મળી રહે. જર્મની, ફ્રાન્સ, અમેરિકા જેવા દેશોએ આ મોડેલ સફળતાપૂર્વક લાગુ કર્યું અને ઝડપથી વિકાસ કર્યો.
તો આ બાજુ પશ્ચિમી દેશો આગળ વધી રહ્યા હતા, પણ એ જ વખતે દુનિયાના બીજા જે મોટા અને જૂના સામ્રાજ્યો હતા, જેમ કે ભારત, ચીન, ઓટોમન સામ્રાજ્ય, એમનું શું થઈ રહ્યું હતું? પ્રકરણ 5 આની જ વાત કરે છે ને?
હા, અને અહીં ચિત્ર બિલકુલ ઉલટો, અને સાચું કહું તો દુઃખદ છે. જ્યારે પશ્ચિમમાં ઔદ્યોગિકીકરણ થઈ રહ્યું હતું, ત્યારે આ જૂના અને એક સમયના સમૃદ્ધ સામ્રાજ્યોમાં ઉલટી પ્રક્રિયા ચાલી રહી હતી, જેને એલન બિન ઔદ્યોગિકીકરણ કહે છે.
બિન ઔદ્યોગિકીકરણ એટલે
કે ત્યાંના પરંપરાગત ઉદ્યોગો પડી ભાંગ્યા. થયું એવું કે બ્રિટન જેવા દેશોમાં મશીનોથી બનેલો સસ્તો માલ, ખાસ કરીને કાપડ, મોટા પ્રમાણમાં આ દેશોના બજારોમાં આવવા લાગ્યો, આયાત થવા લાગ્યો.
અને એની અસર શું થઈ?
અસર એ થઈ કે ત્યાંના જે સ્થાનિક પરંપરાગત ઉદ્યોગો હતા, જેમ કે ભારતનો વિશ્વવિખ્યાત હાથવણાટ કાપડ ઉદ્યોગ, એ આ સસ્તા માલ સામે ટકી શક્યા નહીં. કારીગરો બેકાર થયા. જે દેશો પહેલા કાપડ જેવી વસ્તુઓ બનાવતા અને નિકાસ કરતા હતા, તે હવે પશ્ચિમી ફેક્ટરીઓ માટે કાચો માલ, જેમ કે કપાસ, ઉગાડનારા અને પશ્ચિમી માલના ગ્રાહક બની ગયા.
અને સંસ્થાનવાદે આમાં ભાગ ભજવ્યો હશે?
ચોક્કસ. સંસ્થાનવાદે આ પ્રક્રિયાને વધુ વેગ આપ્યો અને મજબૂત બનાવી. વસાહતી શાસકોએ એવી નીતિઓ બનાવી કે જેથી સ્થાનિક ઉદ્યોગો વિકસી જ ન શકે અને વસાહતો માત્ર કાચા માલના સપ્લાયર બની રહે.
અને અહીં પણ પેલી પરિબળ ભાવોની વાત આવે છે, ખરું ને? ભાવની વાત.
હા, બરાબર. આ દેશોમાં સંસ્થાનવાદ અને વસ્તી વધારાને કારણે મજૂરી અત્યંત સસ્તી રહી, એટલે સ્થાનિક ઉદ્યોગપતિઓ માટે પેલી પશ્ચિમની મોંઘી, શ્રમ બચાવતી મશીનરી ખરીદીને લગાવવાનું ક્યારેય નફાકારક બન્યું જ નહીં. એના કરતાં સસ્તા મજૂરો રાખીને કામ કરાવવું વધુ ફાયદાકારક હતું.
એટલે તેઓ એક પ્રકારની ગરીબીની જાળમાં ફસાઈ ગયા.
બરાબર. નીચા વેતન, મશીનરીમાં રોકાણ નહીં, ઓછી ઉત્પાદકતા, ફરી પાછા નીચા વેતન, આ એક એવું દુષ્ટચક્ર હતું જે પોતાની મેળે તૂટવું ખૂબ મુશ્કેલ હતું.
આ ચિત્ર અમેરિકા અને આફ્રિકા માટે કેવું રહ્યું? પ્રકરણ 6 અને 7 એની વાત કરે છે. એનો ટૂંકમાં સાર શું છે?
જુઓ, ઉત્તર અમેરિકામાં, એટલે કે યુએસએ અને કેનેડા, ત્યાં શરૂઆતથી જ પરિસ્થિતિ અલગ હતી. જમીન ખૂબ હતી, પણ વસ્તી ઓછી હતી, એટલે મજૂરી મોંઘી હતી. વળી એમણે પેલું સ્ટાન્ડર્ડ મોડેલ પણ અપનાવ્યું, એટલે ત્યાં ઔદ્યોગિકીકરણ સફળ રહ્યું. પણ લેટિન અમેરિકામાં ચિત્ર જુદું હતું.
ત્યાં શું થયું?
ત્યાં મોટી મોટી જમીનદારી હતી અને સ્થાનિક વસ્તી કે ગુલામોનું શોષણ થતું હતું, એટલે સમાજમાં ભારે અસમાનતા હતી અને મોટાભાગના લોકોના વેતન ખૂબ નીચા રહ્યા. પરિણામે ત્યાં ઔદ્યોગિકીકરણ પાછળ રહી ગયું. સ્ટાન્ડર્ડ મોડેલ ત્યાં સફળ ન થયું.
અને આફ્રિકાનું શું?
આફ્રિકાની કહાણી તો વધુ જટિલ અને કદાચ સૌથી દુઃખદ છે. પહેલા ગુલામ વેપાર અને પછી યુરોપિયન સત્તાઓ દ્વારા જે રીતે એના ભાગલા પાડવામાં આવ્યા અને શાસન થયું, એણે ત્યાંના સ્થાનિક અર્થતંત્રોને બરબાદ કરી નાખ્યા. વસાહતી શાસન ફક્ત કુદરતી સંસાધનોના નિષ્કર્ષણ પર જ કેન્દ્રિત રહ્યું, હીરા, સોનું, રબર, કોકો વગેરે.
એટલે ત્યાં ઉદ્યોગો વિકસ્યા જ નહીં?
ના, અને વૈશ્વિક બજારમાં આ કાચામાલના ભાવ પણ નીચા રહેતા હતા, એટલે મજૂરોના વેતન પણ અત્યંત નીચા રહ્યા. આલેન કહે છે કે આફ્રિકા દુનિયાનું સૌથી નીચા વેતન ધરાવતો પ્રદેશ બની ગયો. આવી પરિસ્થિતિમાં આધુનિક ટેકનોલોજી અપનાવવી આર્થિક રીતે સંપૂર્ણપણે અશક્ય હતી. પરિણામે ત્યાં ગરીબીની જાળ વધુને વધુ મજબૂત બનતી ગઈ.
તો આટલી નિરાશાજનક પરિસ્થિતિ પછી 20મી સદીમાં આ ગરીબીની જાળમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો હતો? પેલું સ્ટાન્ડર્ડ મોડલ તો હવે આ દેશો માટે કામ નહોતું કરી રહ્યું, કારણ કે વિકાસનો અંતર બહુ વધી ગયું હતું.
હા, અહીં એલન બિગ પુશ ઔદ્યોગિકીકરણની વાત કરે છે, પ્રકરણ 8 અને 9માં. એમનું કહેવું છે કે 20મી સદી સુધીમાં પશ્ચિમી દેશો અને બાકીના વિકાસશીલ દેશો વચ્ચે ટેકનોલોજી અને વિકાસનું અંતર એટલું બધું વધી ગયું હતું કે પેલું જૂનું સ્ટાન્ડર્ડ મોડેલ જે 19મી સદીમાં યુરોપ અમેરિકામાં કામ લાગ્યું હતું એ હવે પૂરતું નહોતું.
કેમ પૂરતું નહોતું?
કારણ કે પશ્ચિમી ટેકનોલોજી હવે ખૂબ જ મૂડીપ્રધાન, કેપિટલ ઇન્ટેન્સિવ અને અત્યાધુનિક બની ગઈ હતી. એ એટલી મોંઘી હતી કે ભારત કે આફ્રિકા જેવા નીચા વેતનવાળા દેશો માટે એને સીધી અપનાવવી અને નફાકારક બનાવવી લગભગ અશક્ય હતી.
તો પછી ઉપાય શું? બિગ પુશ એટલે શું?
બિગ પુશ એટલે રાજ્ય દ્વારા સરકારી નેતૃત્વ હેઠળ એક સંકલિત યોજના બનાવીને મોટા પાયે અને એકસાથે ઘણા બધા પાયાના ઉદ્યોગોમાં ભારે રોકાણ કરવું, જેમ કે સ્ટીલ, વીજળી, સિમેન્ટ, મશીનરી અને સાથે સાથે શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
પણ આ તો બહુ મોંઘું પડે ને, કદાચ શરૂઆતમાં નફાકારક પણ ન હોય.
કારણ અલગથી જોઈએ તો નફાકારક ન પણ લાગે, પણ વિચાર એ છે કે એકસાથે આખું ઔદ્યોગિક તંત્ર ઊભું કરવાથી એકબીજાને ટેકો મળે અને લાંબા ગાળે આખો દેશ વિકાસના પંથે ચડી શકે. આ માટે રાજ્યની સક્રિય વ્યૂહાત્મક ભૂમિકા અનિવાર્ય હતી. બજાર પર છોડી દેવાથી આ ન થઈ શકે.
આના કોઈ સફળ ઉદાહરણો એલન આપે છે?
હા, ઘણા. જેમ કે બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનનો વિકાસ, પછી સોવિયત યુનિયનનું ઔદ્યોગિકીકરણ, જો કે એલન નોંધે છે કે તેની માનવીય કિંમત બહુ ઊંચી હતી, અને ત્યાર પછી દક્ષિણ કોરિયા, તાઇવાન અને તાજેતરમાં ચીન. આ બધા જ દેશોએ રાજ્ય નિર્દેશિત બિગ પુશ જેવી વ્યૂહરચનાઓ દ્વારા જ અકલ્પનીય ઝડપથી ઔદ્યોગિકીકરણ કર્યું અને કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. એલનનો નિષ્કર્ષ એ છે કે 20મી સદીમાં ગરીબીની જાળ તોડવા માટે કદાચ આ જ એકમાત્ર અસરકારક રસ્તો હતો.
વાહ, આ આખી વાત સાંભળીને લાગે છે કે આર્થિક ઇતિહાસ કેટલો જટિલ છે, પણ સાથે સાથે કેટલો રસપ્રદ પણ છે. જો આપણે આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે, જે શીખ છે, એને તારવવા હોય તો કયા મુદ્દાઓ મુખ્ય ગણી શકાય? શું કહેશો?
મને લાગે છે કે 5 મુખ્ય મુદ્દાઓ આપણે તારવી શકીએ. પહેલું અને સૌથી મહત્વનું, ભાવ સૌથી મહત્વના છે. શ્રમ, ઉર્જા, મૂડીના જે સાપેક્ષ ભાવ હોય છે એ જ ટેકનોલોજીકલ નવીનતાની દિશા નક્કી કરે છે. આર્થિક પ્રોત્સાહનો મતલબ પૈસાની બચત કે કમાણીની શક્યતા, એ સંસ્કૃતિ કે વિચારધારા કરતાં વધુ શક્તિશાળી પરિબળ હતા.
બરાબર. બીજો મુદ્દો.
બીજું, ભૂગોળ અને સંસાધનો પણ મહત્વના છે. બ્રિટન પાસે સહેલાઈથી મળતો કોલસો હતો, અમેરિકા પાસે વિપુલ જમીન હતી. આવા ભૌગોલિક પરિબળો અને કુદરતી સંપત્તિએ દેશોના વિકાસના માર્ગ પર ચોક્કસપણે મોટો પ્રભાવ પાડ્યો.
ત્રીજું,
સંસ્થાઓ અને સરકારી નીતિઓ નિર્ણાયક છે. માત્ર બજાર કે ભાવો પૂરતા નથી, સારા કાયદા, પેટન્ટ સિસ્ટમ, શિક્ષણ વ્યવસ્થા, યોગ્ય વ્યાપાર નીતિઓ, આ બધી સંસ્થાઓ અને સરકારી નીતિઓ વિકાસને પ્રોત્સાહન આપવા માટે કે અવરોધવા માટે અનિવાર્ય છે.
ચોથો મુદ્દો.
ચોથું, ગરીબીની જાળ એ વાસ્તવિકતા છે, એ માત્ર કોઈ કાલ્પનિક ખ્યાલ નથી. નીચા વેતન અને ઓછી ઉત્પાદકતાનું જે દુષ્ટચક્ર છે એમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. એ પોતાની મેળે ભાગ્યે જ તૂટે છે. એને તોડવા માટે સભાન અને મોટા પાયે પ્રયાસો કરવા પડે છે.
અને છેલ્લો, પાંચમો મુદ્દો.
અને પાંચમું, વિકાસ માટે રાજ્યની ભૂમિકા મહત્વની છે. ઇતિહાસ સ્પષ્ટપણે બતાવે છે કે જે દેશો પાછળથી શરૂ કરીને સફળતાપૂર્વક વિકાસ પામ્યા,
જેને કેચઅપ ગ્રોથ કહેવાય, એ બધામાં રાજ્યની સક્રિય અને વ્યૂહાત્મક ભૂમિકા, પછી ભલે એ સ્ટાન્ડર્ડ મોડલ દ્વારા હોય કે બિગ પુશ દ્વારા, નિર્ણાયક રહી છે. મુક્ત બજાર પર જ બધું છોડી દેવાથી મેળ નથી પડ્યો.
આ દરેક મુદ્દો ખરેખર વિચારવા જેવો છે, અને ખાસ કરીને આપણા પોતાના દેશ ભારત અને ગુજરાતના સંદર્ભમાં. જેમ કે પહેલો મુદ્દો, ભારતમાં શ્રમ પ્રમાણમાં સસ્તો છે તો શું એ ખરેખર આપણી નવીનતાને, ઓટોમેશનને અવરોધે છે? આપણે એ વિશે શું કરી શકીએ?
હા, એ વિચારવા જેવો પ્રશ્ન છે.
બીજો મુદ્દો, ભૂગોળ. શું આપણે આપણી ભૌગોલિક સ્થિતિ, આપણા દરિયા કિનારાનો વધુ સારો આર્થિક ઉપયોગ કરી શકીએ? ત્રીજો, સંસ્થાઓ. શું આપણી નીતિઓ, આપણી શિક્ષણ વ્યવસ્થા, આપણી કાનૂની પ્રક્રિયાઓ ખરેખર વિકાસને ગતિ આપે છે કે પછી એમાં અવરોધો છે?
અને ચોથો મુદ્દો, ગરીબીની જાળ. શું આપણે ખરેખર એમાંથી બહાર આવી રહ્યા છીએ કે પછી હજુ ઘણા લોકો એમાં ફસાયેલા છે? અને પાંચમો, રાજ્યની ભૂમિકા. આજના સમયમાં મેક ઇન ઇન્ડિયા જેવી પહેલ હોય કે PLI સ્કીમ હોય, એમાં સરકારનો રોલ કેવો હોવો જોઈએ? આ પુસ્તકના વિચારો આ બધા પ્રશ્નો પર નવી રીતે વિચારવામાં મદદ કરે છે.
બિલકુલ, એ આપણને વર્તમાન પડકારોને એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોવાની દ્રષ્ટિ આપે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર ધારદાર છે, યાદ રહી જાય એવા, જેને આપણે કોટ તરીકે પણ જોઈ શકીએ.
હા, એવા કેટલાક મુખ્ય વિચારો પર વાત કરીએ.
ચોક્કસ. જેમ કે એક મૂળભૂત વિચાર જે એલન વારંવાર કહે છે, એનો સાર એ છે કે ઔદ્યોગિક ક્રાંતિ કોઈ યુરોપિયન સંસ્કૃતિનો અનિવાર્ય વિજય નહોતો, પણ યુરોપિયન પરિબળ ભાવોનું, એમ કહો કે, આકસ્મિક પરિણામ હતું. મતલબ કે એ કોઈ મહાનતાને કારણે નહીં, પણ ચોક્કસ આર્થિક પરિસ્થિતિઓને કારણે થયું. ઊંચા વેતન અને સસ્તી ઉર્જા મુખ્ય હતા.
હા, આ તો પશ્ચિમી શ્રેષ્ઠતાના વિચાર પર જ સીધો પ્રહાર છે.
બરાબર. બીજો એક મહત્વનો વિચાર, ટેકનોલોજી ક્યારેય તટસ્થ નથી હોતી, તે હંમેશા ઉત્પાદનના સૌથી મોંઘા પરિબળને બચાવવા માટે જ બનાવવામાં આવે છે. એટલે કે જે વસ્તુ મોંઘી હોય, જેમ કે બ્રિટનમાં શ્રમ, એને બદલવા માટે, એનો ઓછો ઉપયોગ કરવા માટે જ નવી ટેકનોલોજી શોધાય છે. ટેકનોલોજીનો વિકાસ આર્થિક જરૂરિયાત પ્રમાણે થાય છે.
સમજાયું.
ત્રીજો વિચાર, અને આ ગરીબીની જાળ સમજવા માટે ખૂબ જ મહત્વનો છે, સમૃદ્ધ દેશો જે ટેકનોલોજી બનાવે છે, તે સામાન્ય રીતે તેમના પોતાના ઊંચા પગારવાળા શ્રમની ઉત્પાદકતા વધારવા માટે હોય છે. આ જ ટેકનોલોજીઓ ઓછા વેતનવાળા દેશોમાં ઘણીવાર ખર્ચ અસરકારક, કોસ્ટ ઇફેક્ટિવ નથી હોતી.
ઓ, આ બહુ મહત્વની વાત છે. એટલે આપણે સીધી પશ્ચિમી ટેકનોલોજી લાવીએ તો એ કદાચ આપણા માટે યોગ્ય ન પણ હોય.
હા, કારણ કે આપણી પરિસ્થિતિ, આપણા શ્રમના ભાવ અલગ છે. આ જ કારણે ગરીબ દેશો માટે પશ્ચિમી ટેકનોલોજી અપનાવીને વિકાસ કરવો મુશ્કેલ બને છે. અને ચોથો વિચાર, આર્થિક વિકાસ માટે ભાવો યોગ્ય હોવા જરૂરી છે, પણ સાથે સાથે સંસ્થાઓ પણ યોગ્ય હોવી એટલી જરૂરી છે. એટલે કે બજારના સિગ્નલ, ભાવ અને સરકાર સમાજ દ્વારા ઊભી કરાયેલી સંસ્થાઓ, કાયદા, શિક્ષણ વગેરે બંનેનું મહત્વ છે. એકલું બજાર બધું નથી કરી શકતું.
આ બધા વિચારો ખરેખર આપણી ઘણી બધી પૂર્વધારણાઓને પડકારે છે. પણ હવે સવાલ એ થાય કે આ બધી ઐતિહાસિક અને આર્થિક વાતો સામાન્ય માણસના રોજિંદા જીવનમાં કે સમાજ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે, એનું શું મહત્વ?
મને લાગે છે કે ઘણી રીતે ઉપયોગી છે. સૌથી પહેલા તો નીતિ નિર્માણમાં. જે લોકો દેશ માટે કે રાજ્ય માટે આર્થિક નીતિઓ બનાવે છે, એમના માટે આ પુસ્તક એક મોટો બોધપાઠ આપે છે. એ શીખવે છે કે વિકાસની કોઈ એક જ ફોર્મ્યુલા નથી હોતી. દરેક દેશે પોતાની સ્થાનિક પરિસ્થિતિ, ખાસ કરીને પોતાના શ્રમ, મૂડી અને ઊર્જાના ભાવોને ધ્યાનમાં રાખીને જ વ્યૂહરચના બનાવવી જોઈએ. પશ્ચિમની સફળતાની આંધળી નકલ કરવાને બદલે પોતાની જરૂરિયાત મુજબનો રસ્તો શોધવો પડે. વન સાઇઝ ફિટ્સ ઓલ જેવું અહીં નથી ચાલતું.
બરાબર. બીજું, વૈશ્વિક સંબંધોને સમજવામાં પણ આનાથી મદદ મળે ને. આજની જે વૈશ્વિક અસમાનતા છે, જે અમીર અને ગરીબ દેશો વચ્ચેનો તફાવત છે, એના મૂળ ક્યાંક ઇતિહાસમાં છે, આ ગ્રેટ ડાયવર્જન્સમાં છે, એ સમજાય તો આપણે વર્તમાન વ્યાપાર કરારો, ગ્લોબલાઇઝેશનની અસરો, આંતરરાષ્ટ્રીય મદદ, આ બધા મુદ્દાઓને વધુ સારી રીતે, વધુ ઊંડાણથી સમજી શકીએ.
ચોક્કસ. અને વેપાર ધંધા ચલાવતા લોકો માટે પણ આ ઉપયોગી છે. જો કોઈ કંપની
આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી હોય કે જુદા જુદા રાજ્યોમાં કામ કરતી હોય તો તેણે સમજવું પડે કે દરેક જગ્યાએ એક જ પ્રકારની ટેકનોલોજી કે ઉત્પાદન પદ્ધતિ કદાચ કામ ન પણ કરે. સ્થાનિક પરિસ્થિતિ, સ્થાનિક વેતન દર, સ્થાનિક બજારની જરૂરિયાત મુજબ ફેરફાર કરવા જરૂરી બને છે.
અને છેલ્લે શિક્ષણ અને રોકાણના ક્ષેત્રમાં પણ આનું મહત્વ છે. આ પુસ્તક આપણને ટેકનોલોજી, નવીનતા અને આર્થિક વિકાસ વચ્ચેના જટિલ સંબંધને સમજવામાં મદદ કરે છે. ભવિષ્યમાં કેવા પ્રકારના કૌશલ્યોની જરૂર પડશે, દેશે કેવા પ્રકારના સંશોધન અને વિકાસ આરએનડીમાં રોકાણ કરવું જોઈએ, આ બધું વિચારવા માટે એક ઐતિહાસિક આધાર મળે છે.
ટૂંકમાં કહીએ તો આ પુસ્તકના વિચારો આપણને આપણી આસપાસ બનતી આર્થિક ઘટનાઓ, સરકારની નીતિઓ અને દુનિયામાં જે મોટા બદલાવો આવી રહ્યા છે તેને વધુ ઊંડાણથી, વધુ સમજી વિચારીને અને ઐતિહાસિક સંદર્ભમાં જોવાની ક્ષમતા આપે છે. એક વધુ માહિતગાર નાગરિક બનવામાં મદદ કરે છે.
તો આ સમગ્ર ચર્ચાના અંતે જો એક મુખ્ય શીખ, એક મુખ્ય સંદેશ લેવાનો હોય તો મારા ખ્યાલે એ કહી શકાય કે આર્થિક વિકાસ એ કોઈ રહસ્યમય કે જાદુઈ પ્રક્રિયા નથી. તે ન તો કોઈ દેશ માટે અનિવાર્ય છે કે ન તો અશક્ય છે. તે યોગ્ય આર્થિક પરિસ્થિતિઓ, યોગ્ય સંસ્થાકીય વ્યવસ્થાઓ અને યોગ્ય નીતિગત પસંદગીઓના યોગ્ય સંયોજન પર આધાર રાખે છે.
બરાબર કહ્યું. એલનનું સંશોધન સ્પષ્ટપણે દર્શાવે છે કે ગરીબીની જાળ એક વાસ્તવિક અને મજબૂત આર્થિક ઘટના છે અને તેમાંથી બહાર નીકળવું સહેલું નથી, પણ એ અશક્ય પણ નથી. ઇતિહાસ આપણને ભૂતકાળની મર્યાદાઓ બતાવે છે, પણ સાથે સાથે એ પણ શીખવે છે કે સભાન, રાજ્ય નિર્દેશિત પ્રયાસો અને યોગ્ય નીતિઓ દ્વારા ભવિષ્યને ચોક્કસપણે આકાર આપી શકાય છે.
મારા માટે વ્યક્તિગત રીતે આ ચર્ચામાંથી સૌથી રસપ્રદ શીખ એ હતી કે ઊંચા વેતન, જે આપણે સામાન્ય રીતે નકારાત્મક માનીએ છીએ, તે વાસ્તવમાં નવીનતા અને ટેકનોલોજીકલ વિકાસ માટે એક મોટું પ્રેરક બળ બની શકે છે. આ ખરેખર સામાન્ય સમજથી બિલકુલ વિપરીત વાત છે.
અને મને એ વાત પર વધુ વિચાર કરવાની પ્રેરણા મળી કે કેવી રીતે 19મી સદીના વૈશ્વિકીકરણે એક જ સમયે કેટલાક દેશો માટે વિકાસના દ્વાર ખોલ્યા, તો બીજી બાજુ કેટલાક મોટા અને જૂના દેશોને બિન ઔદ્યોગિકીકરણ અને પછાતપણા તરફ ધકેલી દીધા. તે ખરેખર બતાવે છે કે વૈશ્વિકીકરણ જેવી પ્રક્રિયાની અસરો કેટલી જટિલ, કેટલી અસમાન અને કેટલી સંદર્ભ આધારિત હોઈ શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.